યશાયાનું પુસ્તક, તેનો 43મો અધ્યાય આજનો આપણો વિષય છે. છેલ્લી વાર આપણે જ્યારે અભ્યાસમાં મળ્યા હતા ત્યારે આ અધ્યાયની આપણે શરૂઆત કરી હતી, અને પહેલી જે 10 કલમ છે તેની ઉપર આપણો અભ્યાસ હતો, તેની ઉપર આપણે મનન કર્યું હતું. અજાયબ જેવા વચનો છે આ જે અધ્યાય છે. હું એમ કહી શકું કે દરેક કલમમાં કંઈક ને કંઈક શીખવા મળે છે, કંઈક સંદેશો છે. ઘણી વખત જ્યારે હું અભ્યાસની શરૂઆત કરું, અમુક અધ્યાય વાંચું, ત્યારે સમજણ નથી પડતી કે પ્રભુ શું શીખવી રહ્યા છે, કેવી રીતે હું તમારી અગાડી અભ્યાસ રજૂ કરીશ, કેવી રીતે હું સંદેશો તમારી આગળ રજૂ કરીશ. પણ જ્યારે આ અધ્યાયમાં આવીએ ત્યારે એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ સમસ્યા નથી, કારણ કે લગભગ મેં કીધું તે પ્રમાણે દરેક કલમમાં કંઈક ને કંઈક આપણને શીખવાનું મળે છે. અને જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ જે વચન છે તે આપણે બહુ અંગત રીતે સમજીએ, અંગત રીતે સાંભળીએ અહીંયા શું લખવામાં આવ્યું છે. કારણ કે જે લખવામાં આવ્યું છે તે આપણને દરેકને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણા પ્રભુ બાપ, આપણા દેવ બાપ કહી રહ્યા છે. આ ફક્ત જે બંદીવાસમાં ઇઝરાયલી લોકો હતા, યહૂદી લોકો હતા, તેમની માટે જ નથી, આ વચન આપણી માટે પણ છે. અને મેં કીધું હતું તે પ્રમાણે કે જ્યાં યાકૂબ અને જ્યાં ઇઝરાયલ લખવામાં આવ્યું છે ત્યાં તમે તમારું નામ મૂકીને વાંચો, કારણ કે પ્રભુ આજે તમારી સાથે અને મારી સાથે આ વચન દ્વારા વાત કરી રહ્યા છે. અને અહીંયા શું લખવામાં આવ્યું છે પહેલી કલમમાં, કે પણ હવે હે યાકૂબ તારા ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇઝરાયલ તારા બનાવનાર, એવું કહે છે, તું બીશ નહીં, કેમ કે તારો મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. દરેક આપણે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર તરીકે જે અંગીકાર કર્યો છે, પસ્તાવો કરી અને તેમનો સ્વીકાર કર્યો છે, તેને આ વચન લાગુ પડે છે. આજે પ્રભુ બાપ આપણને કહી રહ્યા છે કે તું મારો મારો છે. અને પહેલી 10 કલમ બહુ અજાયબ જેવી છે. બીજી કલમ કહે છે કે તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, હું નદીઓમાં થઈને જઈશ ત્યારે તું તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તેને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. અને આ બધા વચનો પર આપણે વિગતવાર મનન કર્યું હતું. મને જેટલી સમજણ પડે છે અને મારી જેટલી આવડત છે તે પ્રમાણે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને હું માનું છું કે પવિત્ર આત્મા દ્વારા તમને પ્રભુએ આ વચન સમજાવ્યું હશે અને તમે આશીર્વાદિત રૂપ થયા હશો. 10મી કલમ જે છે, જ્યાં આપણો અભ્યાસ આપણે પૂરો કર્યો હતો છેલ્લી વાર, તે 10મી કલમ બહુ અજાયબ જેવી કલમ છે. ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો ને મારો ભરોસો કરો ને સમજો કે હું તે જ છું. મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી. અને આ જે કલમ છે તેની પર આપણે બહુ ઊંડાણમાં અભ્યાસ કર્યો હતો કે સાક્ષી નો મતલબ શું થાય છે, કેવી રીતે પ્રેરિતોના કૃત્યોમાં આપણે જોયું હતું કે પહેલા અધ્યાયમાં આપણને સાક્ષી કહેવામાં આવ્યા છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે કે મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, મારી પાછળ કોઈ થવાનો નથી. જો તમે એ અભ્યાસ સાંભળ્યો ના હોય તો હું વિનંતી કરું છું કે તમે રેકોર્ડિંગમાં એ સાંભળો. બહુ અજાયબ જેવો અભ્યાસ હતો, બહુ અજાયબ જેવા વચનો છે, અને મારું માનવું છે કે તમારી માટે બહુ આશીર્વાદિત રૂપ રહેશે. હવે આજનો જે આપણો વિષય છે અને 11મી કલમથી આજનો આપણો અભ્યાસ શરૂ કરીશું, અને હું માનું છું કે કદાચ જો મારે આખો આ જે મારો સમય છે તે આખો સમય હું 11મી કલમ પર લઉં તો પણ મને કોઈ જ પણ જાતની તકલીફ પડે નહીં, એટલો ઊંડો આ વિષય છે, એટલું ઊંડી આ કલમ છે જે અહીંયા લખવામાં આવી છે. 11મી કલમ આ પ્રમાણે કે જો હું જે યહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. ઇંગ્લિશમાં જો હું તમને કહું તો આ કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે I am the Lord and besides me there is no savior. બીજો કોઈ ત્રાતા નથી. અને આ જે વચન છે તે આપણે સમજવું બહુ જરૂરી છે, કારણ કે જ્યારે એક યહૂદી વ્યક્તિ આ વચન વાંચે છે, અને હું તમને થોડી વાર માટે બસ તમે વિચારો, તમારી પોતાની જાતને એક યહૂદી ના વિચારસરણી પ્રમાણે મૂકો, એમની જે વિચારસરણી છે તે પ્રમાણે તમે વિચાર કરો કે અહીંયા જે લખવામાં આવ્યું છે કે હા હું જેહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. હવે જ્યારે તમે આ વચન શીખ્યા હોય અને હવે આપણે જ્યારે ફાસ્ટ ફોરવર્ડ કરીએ અને આપણે નવા કરારમાં આવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને કહે છે કે હું ઈશ્વર છું, આપણે સમજી શકીએ છીએ કે એ લોકોને એ લોકો કેમ એ માનવા તૈયાર નહોતા. અત્યારે આપણને જો કોઈ આવીને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂલી જાવ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા, હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છું અથવા તો હું દેવ છું, મને યહોવા એ મોકલ્યો છે. જો આપણે પવિત્ર શાસ્ત્ર વાંચ્યું હોય જેવી રીતે યહૂદી આ વચન વાંચતા હતા તો કદાચ આપણને પણ થોડું શંકા લાગે. મેં આપ કીધું, મને લાગે છે કે લાસ્ટ ટાઈમ આપણે આ જોયું હતું કે જે પૂર્ણ નિયમ છે અને તેની 6 અધ્યાય અને 4 કલમ કહે છે કે હે ઇઝરાયલ સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. હવે જ્યારે આ વચન તમે શીખ્યા હોય નાનપણથી, તમે વાંચ્યું હોય અને હવે કોઈ વ્યક્તિ આવે છે અને કહે છે કે ના હું દેવનો દીકરો છું, હું ખ્રિસ્ત છું, હું પણ યહોવાની બરોબરીમાં છું, તો આપણે પણ કદાચ શંકા કરીએ, આપણે પણ એ માનવા તૈયાર ના થઈએ. હું તમને યહૂદી વ્યક્તિ કેવી રીતે વિચારે છે તે હું સમજાવવા માગું છું. અને જ્યારે આપણે અમુક વખત સુવાર્તા વાંચીએ, માથી, માર્ક, લુક અને યોહાન, તો આપણને થાય છે કે આ લોકોને કંઈ ડોબા હતા, સમજણ નથી પડતી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, કેવી રીતે તેમણે તેમને માન્ય ન રાખ્યા. પણ જો કદાચ આપણે આપણી જાતને તેમની જગ્યાએ મૂકીને વિચારીએ તો આપણે સમજી શકીએ કે કેમ તેઓને થોડીક શંકા થઈ, કેમ તેઓ ખચકાતા હતા. પણ એની સાથે હું તમને એ પણ બતાવવા માગું છું કે એ આ જ વચન કેમ તે શંકા દૂર કરવાને માટે બહુ જ શંકા દૂર કરવાને માટે આ વચનને સમજવું બહુ જરૂરી હતું. તો અહીંયા શું લખવામાં આવ્યું છે કે હું જે હોવા છું અને મારા વિના બીજા કોઈ ત્રાતા નથી. હવે આપણે ત્રિએક દેવમાં માનીએ છીએ, પ્રભુ બાપ, પ્રભુ પુત્ર અને પ્રભુ પવિત્ર આત્મા. અને આ જે વસ્તુ છે તે યહૂદી માટે અને ઘણા બધા લોકોને માટે ઠોકર રૂપ બને છે. પણ જો આપણે વચન જોઈએ અને અમુક વચન હું તમને બતાવવા માગું છું તે જો આપણે જોઈએ તો આપણે સમજી શકીશું કે જે નવા કરારના સમયમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં જે લોકો હતા તેઓ આ સમજી શક્યા હતા. અને તેથી કરીને હું તમારું ધ્યાન અમુક કલમ પર દોરવા માગું છું. અને પહેલામાં પહેલાં તો આપણે લૂકની સુવાર્તા તેનો 1 અધ્યાય અને 47મી કલમ હું તમને બતાવવા માગું છું. લૂક 1:47, અને ત્યાં શું લખવામાં આવ્યું છે કે મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે, મારું હૃદય આનંદ કરે છે, કારણ કે દેવ મારો તારનાર છે. આ કયા સમયે વાત થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્યારે જન્મવાના હોય છે ત્યારની વાત છે. આ વાત છે. ફરીથી જો આ બાજુ આગળ જઈએ આપણે લૂકની સુવાર્તા તેનો 2 અધ્યાય અને 11મી કલમ. હમણાં જ આપણે થોડા જ સમય પહેલાં નાતાલ ઉજવી છે અને આ જે અહીંયા વચન છે આ અધ્યાયથી આપણે બહુ જાણીતો અધ્યાય છે આપણી માટે. અને ત્યાં લૂકની સુવાર્તા તેનો 2 અધ્યાય અને 11મી કલમમાં શું લખવામાં આવ્યું છે? આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે, તે જ ખ્રિસ્ત પ્રભુ છે. અહીંયા 11મી કલમમાં શું લખવામાં આવ્યું છે કે હું જે હોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. અહીંયા ગાળી લખવામાં આવ્યું છે આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે, તે જ ખ્રિસ્ત પ્રભુ છે. અને હું તમને જે બતાવવા માગું છું એ કે પ્રભુએ તેઓને જે સમજણની જરૂર હતી તે દૂતો દ્વારા આપી હતી. મેરી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા મરિયમ હતી તે સમજી શકી હતી કે આ તારનાર છે. જ્યારે આપણે પહેલી વખત તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંદિરમાં લઈ જવામાં આવે છે, લુકની સુવાર્તામાં આપણે જોયું, ત્યારે જે સિમોન હતો અને આના હતી તે સમજી શક્યા હતા કે જેની વાટ જોઈને તેઓ ઊભા હતા, વાટ જોઈને તેઓ જીવતા હતા તે આ જ છે. અને એ કરીને, અને હજુ પણ આગળ આપણે જોઈશું, એ વચન સમજીને અને જે તેમને કહેવામાં આવ્યું હતું તે લઈને તેઓ ખાતરીપૂર્વક કહી શકતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ ત્રાતા છે, એ જ ત્રાતા છે. આપણે આગળ જોઈએ તો કે હું જ યહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. મેં તો વિદિત કર્યું છે, બચાવ કર્યો છે ને સંભળાવ્યું છે, ને તમારામાં કોઈ અન્ય દેવ નહોતો, માટે યહોવા કહે છે તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું. અને જો તમે આ અધ્યાય તમે ધ્યાનપૂર્વક વાંચો તો વારંવાર તમને એક શબ્દ જોવા મળશે, હું મેં. લગભગ 40 વખત આ શબ્દ આ અધ્યાયમાં ઉચ્ચારવામાં આવ્યો છે. અને દરેક વખતે પ્રભુ કહે છે કે હું જ ઈશ્વર છું, મારા સિવાય બીજું કોઈ નથી, તમારામાં કોઈ અન્ય દેવ નહોતો, માટે યહોવા કહે છે તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું. વળી આજથી હું, ફરી સાંભળો તમે વાલાઓ, હું તે છું, મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી, હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે. અને ઘણી વખત આપણે પ્રભુની સામે લડતા હોઈએ છીએ, ઘણી વખત પ્રભુની સામે આપણે જંગ કરીએ છીએ, અને અહીંયા પ્રભુ આપણને કહે છે કે મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી, હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે. અને આ જ વસ્તુ આપણે નવા કરારમાં પણ હું તમને બતાવવા માંગુ છું, આ જ વસ્તુ આપણે નવા કરારમાં પણ વાંચીએ છીએ. યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 28મી કલમ જો તમે મારી સાથે ખોલશો અને આપણે વાંચીએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે હું તેઓને અનંત જીવન આપું છું. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અહીંયા વાત થઈ રહી છે. યશાયાનું પુસ્તક તેનો 43મો અધ્યાય અને 13મી કલમ આપણે જે વાંચી ત્યાં યહોવા બાપ વાત કરી રહ્યા છે કે વળી આજથી હું તે છું, મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી, હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે. યહોવાની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 28મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે અને તેઓ કહે છે કે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. નો વન વિલ સ્નેચ ધેમ આઉટ ઓફ માય હેન્ડ. વાલાઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત છે, આપણું તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત છે. અને આ સમજવું બહુ જરૂરી છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત છો. એવું કશું જ તમે કરી નથી શકતા, એવું કશું જ બીજું કોઈ નથી કરી શકતું કે જેથી કરીને તમને કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાંથી છીનવી લે. આઈ બિલીવ ઇન ઇટર્નલ સિક્યોરિટી. કોઈ બી વ્યક્તિ, એક વખત જો તમે ખરા હૃદયથી પ્રભુનો અંગીકાર કર્યો છે અને તમે સ્વીકાર કર્યો છે, તો તમે તમારું તારણ ગુમાવી શકતા નથી, તમારું તારણ ગુમાવી શકતા નથી. અહીંયા શું કહે છે યોહાનની સુવાર્તા અને 10મો અધ્યાય મેં વાંચ્યું તે પ્રમાણે કે મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. યશાયાના પુસ્તકમાં કહે છે હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે. જો પ્રભુએ તમારા હૃદયમાં કામ કર્યું છે, પ્રભુએ તમારા જીવનમાં કામ કર્યું છે, તો એને કોણ ઊંધું વાળશે? પાઉલના પત્રમાં આપણે વાંચીએ છીએ કે આઈ એમ ધી ઓથર એન્ડ ધ ફિનિશર. મેં તમારામાં જે કાર્ય શરૂ કર્યું છે તે પૂર્ણ કરવાને માટે હું સમર્થ છું, એવું લખવામાં આવ્યું છે. અને આપણી અમુક વખત એવી ગેરસમજ હોય છે કે કંઈક થશે, કશું થશે અને હું શેતાન મને ભરમીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાંથી લઈ જશે. ના, એ શક્ય જ નથી. કોઈ પ્રભુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાંથી આપણને છીનવી લઈ શકતું નથી. જો આપણે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો હોય તો. આ આપણો વિષય નથી, પણ મને હું તમને બતાવવા માગું છું, મારી સાથે તમે રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય ખોલો. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 35મી કલમ આપણે જોઈશું. આ વસ્તુ હું બરાબર તમને સમજાવવા માગું છું કે આપણે આપણું તારણ ગુમાવી શકતા નથી. અને ઘણી વખત અમુક એવું ખોટું શિક્ષણ આપવામાં આવે છે કે હા, જો તમે અમુક વસ્તુ નહીં કરો તો તમે તમારું તારણ ગુમાવી બેસશો. અને તે પવિત્ર શાસ્ત્રમાં હું જોતો નથી, જે પ્રમાણે હું વચનને સમજું છું તે પ્રમાણે. અને જો આપણે રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય જોઈએ, અને આપણે જો અંતમાં લગભગ 35મી કલમ જોઈએ તો બહુ સુંદર વચન છે. મને માનું છું કે તમે સર્વ આ વચન જાણતા હશો. ના જાણતા હોય તો આજે તમે જરૂરથી આ વચનને સમજવાની કોશિશ કરજો, પ્રયત્ન કરજો. 35મી કલમ કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર? લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છે, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છે. તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોના વિશે જય પામીએ છીએ. અને હવે સાંભળજો વાલાઓ, અહીંયા શું લખવામાં આવ્યું છે? કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ એટલે કે જે દૂતો છે, જે સ્વર અદ્રશ્ય છે, આપણે જે અનસીન રેમ કહેવાય, જેમને આપણે જે સ્પિરિચ્યુઅલ બિઈંગ્સ છે, પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ એટલે ઉત્પન્ન કરેલી વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. અને ઘણી વખત જ્યારે હું આ શિક્ષણ આપતો હોઉં છું, ઘણી વખત આ વાત થતી હોય છે, તો ઘણા લોકો એમ કહેતા હોય છે કે પણ હું પોતે જ પ્રભુને છોડીને ચાલ્યો જઉં તો, હું પોતે જ પ્રભુનો નકાર કરું તો મારું તારણનું શું થાય? જો તમે ઉત્પન્ન કરેલી વ્યક્તિ છો તો તમે પોતે પણ તમારું તારણ તમારા હાથમાંથી છીનવી નથી શકતા. હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકતા નથી. આ બહુ સ્પષ્ટ શિક્ષણ છે. આપણે પોતે પણ પ્રભુનો નકાર કરીને દૂર ચાલી જઈ શકતા નથી. અને આપણો આ વિષય નથી એટલે હું વધારે ઊંડાણમાં જતો નથી, પણ આ બહુ સમજવાની જરૂર છે. અને જે ડોક્ટ્રિન કહેવામાં આવે છે તે છે ઇટર્નલ સિક્યોરિટી. આની ઉપર બહુ વાદ વિવાદ થાય છે, કદાચ તમે પણ સાંભળ્યું હશે. પણ વાલાઓ, તમે પ્રભુમાં સ્થિર છો. પ્રભુ એ જે કર્યું છે તેને કોઈ ઊંધું પાડી શકતું નથી. અને મેં તમને અહીંયા જૂના કરારમાંથી એ વચન બતાવ્યું, અને મેં તમને નવા કરારમાંથી પણ એ જ વચન બતાવ્યું. કોઈ તમને પ્રભુના હાથમાંથી છીનવી શકતું નથી. આપણે આગળ જોઈએ, 14મી કલમ કહે છે કે તમારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર યહોવા એવું કહે છે, તમારા માટે મેં સૈન્ય બાબિલ મોકલ્યું છે, ને હું સર્વને એટલે તેઓના મોજ કરવાના વાણોમાં ખાલદીઓનો નાસી જનારની જેમ પાડી નાખીશ. હું યહોવા તમારો પવિત્ર ઈશ્વર ઇઝરાયલને ઉત્પન્ન કરનાર તમારો રાજા છું. યાદ દેવડાવે છે એ લોકોને કે આ કોણ બોલી રહ્યું છે. હે યહોવા, સમુદ્રના માર્ગને જબરા પાણીનો રસ્તો કરી આપે છે, જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા સુરવીરને બહાર લાવે છે, તે હું છું. તેઓ ભેગા સૂઈ જાય છે, તેઓ ફરી ઉઠશે નહીં, તેઓ બુઝાયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. ફરીથી તેઓને યાદ દેવડાવી રહ્યા છે કે મિસ્ર દેશમાં શું થયું હતું અને બાબિલોન રાજ્યનું શું થનાર છે. એક વખત પ્રભુએ નિર્ણય કર્યો, 13મી કલમમાં આપણે વાંચ્યું તે પ્રમાણે, હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે, અને હવે પ્રભુ કહી રહ્યા છે તેઓને કે તે શું કરનાર છે. તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં, હમણાં જ બતાવ્યું કે હું મિસર દેશમાં શું થયું હતું, પણ હવે પ્રભુ તેઓને કહી રહ્યા છે જે બંદીવાસમાં છે તેઓને કહી રહ્યા છે કે તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં અને પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહીં, જુઓ હું નવું કામ કરનાર છું ને હમણાં તે હમણાં નીકળી આવશે, શું તમે તે જાણશો નહીં. હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલના સ્વાપદો, શિયાળો તથા સહમૃગો મને માન આપશે, કારણ કે મારા લોકો એટલે મારા પસંદ કરેલાઓને પીવડાવવાને માટે હું અરણ્યમાં પાણી તથા ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકોને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. પ્રભુ આ જે યહૂદી છે બંદીવાસમાં તેઓને કહી રહ્યા છે કે જેવી રીતે મેં મિસરમાંથી જ્યારે તમારા બાપ દાદાઓ નીકળ્યા હતા અને મેં જે કાર્ય કર્યું હતું તેને હવે તમે ભૂલી જાઓ, કારણ કે એવું જ કાર્ય હું તમારી મધ્યે કરનાર છું, એ જ કાર્ય હું તમારી મધ્યે કરનાર છું. અને જો તમે મારી સાથે હિબ્રુઓનો પત્ર તેનો 8મો અધ્યાય અને 8મી કલમ ખોલશો તો ત્યાં શું લખવામાં આવ્યું છે, પણ દોષ કાઢીને ઈશ્વર તેઓને કહે છે, જુઓ પ્રભુ કહે છે કે એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજોની સાથે તથા યહૂદીના વંશજોની સાથે નવો કરાર કરીશ. અને અહીંયા 2 મિનિટ માટે હું તમારી સાથે વાત કરવા માગું છું. અને આ તો આપણે જે બન્યું તે શીખી રહ્યા છે, પણ આજના આપણા આત્મિક જીવનમાં આપણા આત્મિક જે ચાલ છે, આપણું આત્મિક જે જીવન છે તેમાં આ 19મી કલમ સમજવી બહુ જરૂરી છે. એ કહે છે, જુઓ હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે, શું તમે જાણશો નહીં. પ્રભુ મારી અને તમારા જીવનમાં કંઈક નવું કામ કરવાનું ઈચ્છી રહ્યા છે. અને ઘણી વખત વાલાઓ આપણે ભૂતકાળમાંથી બહાર જ આવતા નથી. મને આમ થયું હતું, ફલાણીએ આમ કર્યું હતું, પેલા ભાઈ મને બોલ્યા હતા, આવું થયું, ફલાણું થયું, ઢેકણું થયું, જાત જાતની વાતો આપણા જે બની ગઈ છે તે આપણે યાદ કરીને દુઃખી થતા હોઈએ છીએ. અને પછી શેતાન એ વિચારો દ્વારા આપણને ભમાવી અને જે ન બોલવું જોઈએ, જે ન વિચારવું જોઈએ તે આપણે વિચારતા હોય છે. પ્રભુ તત્પર છે આપણા જીવનમાં એક નવું કામ કરવાને માટે, પણ એ નવું કામ કરવાને માટે આપણે જે પાછળ છે, ઇતિહાસ છે, તે ભૂલી જવાની જરૂર છે. ઘણા બધા આપણે જે છીએ, આપણો સ્વભાવ એક ગાયના જેવો હોય છે. એટલે જો હું ગાય શું કરે, આપણે તમે જુઓ તો ગાય ચરતી હોય, જે બી આવે ને એ બધું ખાવાનું, કાગળિયું હોય, કચરો હોય, જે બી હોય. ખાસ કરીને આપણે ભારત દેશમાં જોઈએ છે, જ્યારે ગાયો છૂટી ફરતી હતી, જે હોય તે ખાય. અને પછી શું કરે, કોઈક જગ્યાએ છાંયડામાં બેસીને બધું બહાર કાઢી અને એને વાગોડે. અને વાલાઓ મને દુઃખ લાગે છે, પણ આપણામાં ઘણા બધાનો સ્વભાવ આ ગાયના જેવો છે. બેસીએ છીએ, એકલા પડીએ છીએ ને એટલે બધું જે છે બહાર કાઢીએ છીએ, એ ગંદકી, અને એની પર વાગોળીએ છીએ. અને પછી આપણી આજ કાલમાં જે બની ગયું છે તે વિચારીને તેને બગાડીએ છીએ. પ્રભુ તમારા જીવનમાં કંઈક નવું કામ કરવા માંગે છે, વાલાઓ ભૂલી જાઓ. જે બન્યું છે એમાંથી આપણે શીખીએ. અને હું એવું નથી કહેતો, ઘણી વખત આપણા દરેકના જીવનમાં એવી વ્યક્તિ પ્રભુએ મૂકી છે જેમણે આપણને મદદ કરી હોય, જેમણે આપણને સહાય કરી હોય, આપણા ખરાબ સમયે આપણે જ્યારે જરૂરનો સમય હોય ત્યારે, હું એમ નથી કહેતો એ બધું ભૂલી જાઓ, પણ અમુક વસ્તુઓ આપણે ભૂલી જવાની જરૂર છે. કોઈકે આપણને કંઈક બોલી ગયા હોય, કંઈક એવો બનાવ બની ગયો હોય, અને હું માનું છું આપણા ઘણાના જીવનમાં એવા બનાવ બની ગયા છે કે જેને ભૂલવા, માફી આપવી બહુ મુશ્કેલની વાત છે, પણ બહુ જરૂરની વાત છે. તો જ પ્રભુ, જો આપણે આપણે લેટ ગો કરીશું, તો જ પ્રભુ આપણે એક નવું કામ આપણા જીવનમાં કરી શકે છે. ઇબ્રાહિમ હતો, તે જ્યાં રહેતો હતો ત્યાંથી એ છોડી અને તેને વચનના દેશમાં આવવું પડ્યું હતું. તેણે જ્યારે છોડ્યું ત્યારે એ વચનના દેશમાં આવી અને આશીર્વાદિત થયો. અને વાલાઓ, આપણે પણ અમુક વસ્તુઓ પાછળ મૂકી દેવાની છે. પાછલું જીવન, અમુક પાછલા જીવનમાં જેવો લોકોની સાથે આપણે ઉઠતા બેઠતા બેસતા હતા, એ બધું આપણે જતું કરી અને એક નવું કામ પ્રભુને આપણા જીવનમાં શરૂ કરવા દેવાનું છે. અને હું માનું છું કે આજે આ વચન દ્વારા પ્રભુ તમારામાંથી કોઈકની સાથે વાત કરી રહ્યો છે. કોઈકને આ વચન સાંભળવાની બહુ જરૂર છે. અને પ્રભુ કહે છે, હું તો અરણ્યના માર્ગમાં અને ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. સુધવાલાઓ, તમને લાગે છે કે તમારા જીવનમાં કોઈ જ આશા નથી? શું તમને એવું લાગે છે કે જાણે કે તમે અરણ્યમાં હોય? જેવી રીતે આપણે ઉત્પત્તિના 16મા અધ્યાયમાં હાગારને જોઈએ છે કે નિરાશ નાસી પાસ થઈને એ બેઠી છે, એનું છોકરું ત્યાં મૂક્યું છે અને કહે છે કે બસ ખાલી હું એને મરવાની રાહ જોઈ રહી છું. કદાચ તમારામાંથી કોઈ એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે. કદાચ તમને લાગે છે કે તમે અરણ્યમાં છો, ઉજ્જળ માર્ગમાં છો, પણ પ્રભુ કહે છે કે તે પ્રદેશમાં હું નદીઓ કરી આપીશ. અજાયબ જેવો આપણો દેવ છે, અને એ જે ધારે છે તેને કોઈ ઊંધું કરી શકતું નથી. હું અરણ્યમાં પાણી તથા ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકોને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. જ્યારે આપણે શરૂઆત કરી આ અધ્યાયની, ત્યાં શું લખવામાં આવ્યું છે કે તું મારો છે. અહીંયા 21મા કલમમાં લખવામાં આવ્યું છે, મેં આ લોકોને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આપણો ધ્યેય શું હોવો જોઈએ જીવનમાં? આપણો પર્પસ શું છે જીવનમાં? આપણે શું, શાની માટે પ્રભુના બાળકો છીએ? અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ મારી સ્તુતિ ગાશે. અહીંયા એવું લખવામાં નથી આવ્યું કે તેઓ ચર્ચમાં આગેવાન થશે, એવું લખવામાં નથી આવ્યું કેટલું બધું દાન આપશે, કેટલી વખત બાઇબલ વાંચશે. અહીંયા લખવામાં છે, તેઓ મારી સ્તુતિ ગાશે. પ્રેઇઝ હિમ. સમયના અભાવે હું આગળ વધું છું, ઘણું બધું તેની ઉપર હું કહી શકું છું, પણ હવે 22મી કલમમાં, અને વાલાઓ, જેવી રીતે મેં કીધું તે પ્રમાણે કે આપણે આપણી અંગત રીતે આ વચનો વાંચીએ, તો હવે આ ફરીથી એ સમય આવ્યો છે, ફરીથી આ સમજવાનું જરૂર છે. અને આપણું વર્તન પણ પ્રભુની સાથે આવું જ કંઈક હોય છે. શું લખવામાં આવ્યું છે 22મી કલમમાં? પણ હે યાકુબ, તે મને વિનંતી કરી નથી. ફરીથી યાકુબની જગ્યાએ તમારું નામ મૂકો. પણ હે અજય, તે મને વિનંતી કરી નથી. હે ઇઝરાયેલ, તું મારાથી કાયર થઈ ગયો છે. હમણાં જ પ્રભુ એક આપણને યાદ દેવડાવ્યું. હમણાં જ પ્રભુએ કીધું કે તે કોણ છે, તે શું કરી શકે છે, શું કરવાના છે, કેટલા શક્તિશાળી છે, બીજો કોઈ દેવ નથી. પણ દુઃખની વાત તો એ છે કે અહીંયા તે યહૂદી લોકોને અને મને તમને કહી રહ્યા છે, પણ હે યાકુબ, તે મને વિનંતી કરી નથી. હે ઇઝરાયેલ, તું મારાથી કાયર થઈ ગયો છું. કોઈ પ્રભુ તરફ નથી ફરતું, કોઈ પ્રભુને પ્રાર્થના નથી કરતું. તારા દહીંના અર્પણોના ઘેટા તું મારી પાસે લાવ્યો નથી, તેમ તારા યજ્ઞો વડે તે મને માન આપ્યું નથી. મેં ખાધળ પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી. તે મારા માટે નાણાં ખર્ચીને અગર વેચાતું લીધું નથી, ને તારા યજ્ઞોના મેથી મને તૃપ્ત કર્યો નથી. ખરું જોતા, તે મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે, જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે તે હું છું, હું જ છું, તારા પાપોને હું સંભાળીશ નહીં. શું અહીંયા આપણને કહેવામાં આવી રહ્યું છે, શું આ યહૂદીઓને કહેવામાં આવી રહ્યું છે કે પ્રભુએ તેમને જે નિયમ આપ્યો હતો, જે યજ્ઞ કરવાના હતા, જે બલિદાન આપવામાં આવતા હતા, તે પણ તેઓ હવે ભૂલી ગયા છે. તે તદ્દન ભૂલી ગયા છે કે જે ઘેટા તું મારી પાસે લાવ્યો નથી તેમ તારા યજ્ઞો વડે તે મને માન આપ્યું નથી. હવે આપણે જાણીએ છીએ અને આપણે પવિત્ર શાસ્ત્ર જો જાણતા હોઈએ તો કે એ બલિદાન દ્વારા પાપની માફી નથી મળતી, પણ જ્યારે માણસ એ ઘેટાને કે જે પણ બલિદાન તે લઈને આવતા હતા ત્યારે તેઓ એક જાતના પસ્તાવા સાથે આવતા હતા. તેઓ સમજી શકતા હતા કે હું પાપી છું અને મારે આ પાપની માટે કોઈક રીતે માફી મેળવવાની છે. તેથી કરીને તે પ્રમુખ યાજક પાસે બલિદાન લઈને મંદિરમાં આવતા હતા. પણ હવે પ્રભુ કહે છે, હવે એ પણ તમે બંધ કરી દીધું છે, કોઈ જાતનો અફસોસ નથી. નામના યહૂદી છો, નામના ખ્રિસ્તી છો, ક્રોસ તો પહેરો છો, ઘરમાં કોઈ જગ્યાએ ટેબલ પર બાઇબલ પણ છે, પણ બીજું જે હૃદય હોવું, પસ્તાવા ભર્યું હૃદય, જે સ્તુતિ હોવી જોઈએ, જે પ્રભુની સાથેનો સમય ગાળવાનો છે, તેમાંથી કશું જ થતું નથી. અને અહીંયા નિયમ પ્રમાણે લખવામાં આવ્યું છે. આપણને પોતાને કેવી રીતે લાગુ પડે છે તે આપણે સમજી શકીએ છીએ. મેં ખાધાળ પણ માંગીને તારા પર બોજો મૂક્યો નથી. પ્રભુ એમ નથી કહેતા ભાઈ દાન લઈને આવો, અને ધૂપ માંગીને તને કાયર કર્યો નથી. તે મારા માટે નાણાં ખર્ચીને અગર વેચાતું લીધું નથી ને તારા યજ્ઞોના મેદથી મને તૃપ્ત કર્યો નથી. એવું નથી કે પ્રભુ આ બધી વસ્તુઓની આપણી પાસે આશા રાખે છે. પ્રભુ ફક્ત જોવા માંગે છે કે આપણું હૃદય ક્યાં છે. એટલા માટે જ આપણે જ્યારે નવા કરારમાં આવીએ, જ્યારે પેલી વિધવા ખાલી એક કોળીનું દાન કરે છે તો શું કહે છે કે એણે સૌથી વધારે આપ્યું છે, કારણ કે પ્રભુ તેમના હૃદયમાં જોતા હતા કે તે કયા ભાવથી દાન આપ્યું હતું. અને તારા અન્યાયે મને કાયર કર્યો છે, જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે તે હું છું. ફરીથી વાલાઓ ધ્યાન આપો, શું લખવામાં આવ્યું છે, ભૂસી નાખે તે હું જ છું, તારા પાપોને હું સંભાળીશ નહીં. અજાયબ જેવું વચન છે અહીંયા ગાડી, અજાયબ જેવું વચન છે. જ્યારે આપણે 25મી કલમ વાંચીએ ત્યાં તો આપણને ત્યાં શું દેખાય છે, કારણ કે આપણે નવો કરાર વાંચ્યો છે અને આપણે જોઈએ છે કે ત્યાં શું લખવામાં આવ્યું છે. 25મી કલમમાં આપણને વધસ્તંભ જોવા મળે છે. જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે તે હું જ છું. કોણે આપણા અપરાધોને ભૂસી નાખ્યા છે? અહીંયા યહોવા બાપ વાત કરી રહ્યા છે. નવા કરારમાં આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણા અપરાધો પોતાના માથા પર લીધા અને પાપ ભૂસી નાખ્યા. તારા પાપોને હું સંભાળીશ નહીં, તારા પાપોને હું સંભાળીશ નહીં. અજાયબ જેવું અહીંયા આ વચન લખવામાં આવ્યું છે, તે સમજવું બહુ જરૂરી છે. હજુ આપણે આગળ વધીએ એ પહેલાં એક વચન મારે તમને ખાસ સમજાવવું છે, અને એ તો આપણને આજે 19:20-21 કલમ આપણે વાંચી તેમાં તે તરફ હું તમારું ધ્યાન, માફ કરજો, 16મી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. આગળ વધીએ એ પહેલાં હું ભૂલી જઉં એ પહેલાં ત્યાં હું તમને કાંઈક બતાવવા માંગુ છું કે 16મી કલમ કહે છે, જે યહોવા સમુદ્રમાં માર્ગને જબરા પાણીમાં રસ્તો કરી આપે છે. હવે આ વચન સમજવું બહુ જરૂરી છે. વાલાઓ ફરી યાદ દેવડાવું, મેં શરૂઆતમાં તમને કીધું હતું કે જો આપણે આપણી જાતને એક યહૂદી માણસના શરીરમાં મૂકીએ, એમની જે વિચારસરણી છે તે પ્રમાણે વિચારીએ, તો આપણે જોઈએ કે કેમ આપણને શંકા ઊભી થાય. અને એથી જ કરીને જે નવા કરારમાં બધું જે બને છે તેઓને એ શંકા દૂર કરવાને માટે હોય છે. અને એમાંનું આ એક વચન છે, સોળમી કલમ મેં જો આપણે વાંચી તે પ્રમાણે કે યહોવા પાણીમાં રસ્તો તૈયાર કરે છે. હવે જો આપણે તમે મારી સાથે ગીતશાસ્ત્ર નું પુસ્તક તેનો 89 જે અધ્યાય છે અને તેની 9મી કલમ ખોલો, ગીતશાસ્ત્ર 89 અને તેની 9મી કલમ, અને જો ત્યાં શું લખવામાં આવ્યું છે. બીજા પણ રેફરન્સ છે એ હું આપતો નથી, ફક્ત એક જ કલમ હું તમને આપું છું સમયના અભાવને લીધે. અને ત્યાં શું લખવામાં આવ્યું છે, તમે સમુદ્રના ગર્વ પર અધિકાર ચલાવો છો, તેના મોજાઓ ઉછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો. હવે જે યહૂદી વ્યક્તિ હતી તેની સમજણ શું હતી, કે પાણી પર સમુદ્ર પર અધિકાર ફક્ત એક જ વ્યક્તિનો છે. કોનો? દેવનો, યહોવા બાપનો. એક જ એક વ્યક્તિ છે કે જે સમુદ્રને શાંત પાડી શકે છે. અને એથી જ કરીને હવે હું તમને નવા કરારમાં આ બતાવવા માંગુ છું. અને લગભગ તમે બધા જાણો છો, માથી માર્ક બધી જગ્યાએ આ વિશે લખવામાં આવ્યું છે. પણ આજે આપણે લૂકની સુવાર્તા તેનું 8મો અધ્યાય અને 24 અને 25મી કલમ વાંચીશું. અને આ જે અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે, તો શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વણમાં હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘી ગયા હતા, અને તોફાન આવે છે, અને પછી શું થાય છે એ આપણે આપણે જોઈએ છે. તો ત્યાં 24 લૂક 8 અને 24મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓને કહ્યું, સ્વામી સ્વામી, આપણે ડૂબી જઈશું. ઈસુ ઊભો થયો, તેણે પવનને અને પાણીના મોજાને હુકમ કર્યો, પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું. ઈશુએ તેના શિષ્યોને કહ્યું, તમારો વિશ્વાસ ક્યાં છે? શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, આ કેવા પ્રકારનો માણસ છે? કોઈ પ્રકારનો માણસ નથી, આ તો દેવ છે. આ વસ્તુ તેઓ એમને સમજવાની હતી. કેમ? કારણ કે ફક્ત એક જ વ્યક્તિ સમુદ્રને શાંત પાડી શકે છે, આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાં જોયું તે પ્રમાણે. આ કેવા પ્રકારનો માણસ છે? એ માણસ છે જ નહીં, એ દેવ છે. તે પવન અને પાણીને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે. વાલાઓ, જો તમે આ અભ્યાસ, બીજા પણ આપણે જે અભ્યાસ કર્યા છે, તમે સાંભળતા હોય તો વારંવાર મારા તરફથી તમે સાંભળ્યું છે કે તમે નવો કરાર જૂનો કરાર વગર સમજી શકતા નથી. 16મી કલમ, જે યહોવા સમુદ્રના માર્ગને જબરા પાણીમાં રસ્તો કરી આપે છે. યહોવા બાપની યહૂદી માણસ સમજતો હતો કે કોણ સમુદ્રને શાંત પાડી શકે છે. આપણે નવા કરારમાં આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમુદ્રને શાંત કર્યો. તે તેઓને માટે એક પુરાવારૂપ હતું કે જે ત્રાતાની વાત 11મી કલમ 43મો અધ્યાય 11મી કલમમાં થઈ છે, એ તાતા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. વાલાઓ, ખબર નહીં કેટલા તમારામાંથી જાણતા હશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી એ વ્યક્તિ નથી કે જે આવીને યહૂદીઓને મધ્યે એમ કીધું કે હું મસાયા છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ ઘણા બધા લોકો આવી ગયા જેમણે પોતાએ દેવના પુત્ર હોવાનો દાવો કર્યો હતો. આ ઇતિહાસ કહે છે, યહૂદીઓનો ઇતિહાસ આ કહે છે. ઘણા બધા એવા લોકો હતા કે જેઓ આવીને કહેતા હતા, હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છું. એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે આ લોકો જે યહૂદીઓ હતો તેઓને શંકા થાય એમાં કોઈ નવાઈ નથી. પણ જેઓ બીજા હતા તેઓ પાસે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે હતા, તે પુરાવા નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કાર કર્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા તે પહેલાંની જે આગાહી હતી, જે દૂતો આવીને ભરવાડોને કીધી, જે મેરિયમને કહેવામાં આવ્યું હતું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે પોતાની પૃથ્વી પરની સેવા શરૂ કરી અને જે ચમત્કાર કર્યા, અને આજે આપણે હમણાં જોયું તે પ્રમાણે સમુદ્રને શાંત કર્યા, આંધળાને જે હતા તેઓને દેખતા કર્યા, વગેરે વગેરે વગેરે, તે એક પુરાવા રૂપે હતી કે તે જ ખ્રિસ્ત છે. અને વાલાઓ, આજે આપણી પાસે પણ પવિત્ર વચન છે, અને ઘણી વખત આપણા મગજમાં પણ શંકા થાય છે કે શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એક દેવ છે? ખરેખર એ જ એક માર્ગ છે? મારો મિત્ર જે બીજો ધર્મ પાળે છે, મારી બાજુમાં મારી સાથે જે નોકરી કરે છે એ કંઈક બીજો ધર્મ પાળે છે, એ કહે છે કે એનો દેવ પણ આવો છે, એ પણ એક માર્ગ છે, ઘણા માર્ગ છે. ના, જે પુરાવાની આપણે જરૂર છે તે પવિત્ર શાસ્ત્રમાં આપેલી છે. અને આગળ જ્યારે આપણે 44મો અધ્યાય 45મો અધ્યાય જોઈશું, વાલાઓ બહુ અજાયબ જેવા વચનો છે, અને કેમ આપણે આ પવિત્ર શાસ્ત્ર પર વિશ્વાસ કરી શકીએ છીએ તેના પુરાવા છે. બીજું, એવું કોઈ ધર્મ પુસ્તક નથી કે જે ભવિષ્યની આગાહી જેવી રીતે પવિત્ર શાસ્ત્ર કરે છે તેવી રીતે કરી શકે છે. કોઈ ધર્મનું, બીજા કોઈ ધર્મનું પુસ્તક એવું નથી કે જે આપણને ભવિષ્ય ઇતિહાસની રીતે શીખવે છે. અને તેથી કરીને આપણે આ વચન ઉપર, આ તારનાર ઉપર વિશ્વાસ કરી તે આપણો ખડક અને તેની ઉપર આપણે આપણું આત્મિક જીવન બાંધી શકીએ છીએ. આગળ જો આપણે જોઈએ તો 26મી કલમ અને 25મી કલમ ફરીથી એક વખત હું વાંચીશ. કદાચ તમારામાંથી હજુ કોઈ એવું છે કે જેણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું નથી, હજુ પણ કશો ખચકાટ છે, તો 25મી કલમ તમે વાંચો. વાલાઓ કહે છે, જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું છું, હું જ છું, તારા પાપોને હું સંભાળીશ નહીં. આજે દેવબાપ અને દેવપુત્ર બંને તમને હાંક મારી રહ્યા છે અને કહે છે કે હું તારા પાપો સંભાળીશ નહીં. અને જો હજુ પણ તમે જીવન સોંપ્યું નથી તો વાલાઓ બીજી એક પણ ઘડી જવા દેશો નહીં. આ નિર્ણય તમારા જીવનને માટે સૌથી મહત્વનો નિર્ણય છે. 26મી કલમ કહે છે કે મને યાદ દેવડાવ, આપણે પરસ્પર વિવાદ કરીએ, તું તારી હકીકત કહે જેથી તું ન્યાયી ઠરે. તારા આદિ પિતાએ પાપ કર્યું છે ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે, તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે ને યાકૂબને સાપરૂપ તથા ઇઝરાયલોને નિંદાપાત્ર કરી નાખ્યા છે. 26મી કલમ છે એ આપણને, આપણે જો 1લો અધ્યાય અને તેની 18મી કલમ વાંચીએ તો ત્યાં પણ કંઈક આવું જ લખવામાં આવ્યું છે. જ્યારે આપણે અભ્યાસની શરૂઆત કરી હતી, કદાચ તમારામાંથી ઘણા આ કલમ જાણતા હશે. 18મી કલમ શું કહે છે? યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ, તારા પાપો જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે, જો તે કિરમજના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. ફરી જ્યારે અહીંયા આપણે 43મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે એ જ વચન જોઈ રહ્યા છે. શું લખવામાં આવ્યું છે અહીંયા ગાડી? મને યાદ દેવડાવ, આપણે પરસ્પર વિવાદ કરીએ, તું તારી હકીકત કહે જેથી તું ન્યાયી ઠરે. આપણામાંથી કોણ આપણી પોતાની લાયકાત ઉપર ન્યાયી ઠરી શકીએ છે? વાલાઓ બહુ જરૂરી છે જે 26મી કલમમાં લખવામાં આવ્યું છે તે 25મી કલમના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. વધસ્તંભ વગર આપણામાંથી કોણ ન્યાયી ઠરી શકે છે? અને પ્રભુ પૂછી રહ્યા છે કે મને યાદ દેવડાવો. ચાલ આપણે બેસીને થોડી વાત કરીએ કે વધસ્તંભ વગર તું કેવી રીતે ન્યાયી ઠરવાનો છો. અને મેં થોડા જ સમય પહેલા કીધું કે જો તમે નિર્ણય નથી લીધો તો એ નિર્ણય લેવાની બહુ જરૂર છે. અને હું તમને પૂછી રહ્યો છું કે તમને લાગતું હોય કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર ન્યાયી ઠરી શકતા હોય, કોઈ એવો માર્ગ છે તો તમે બતાવો. અને મને નહીં, ડિરેક્ટલી પ્રભુની સાથે વાત કરો. 27મી કલમ કહે છે કે તારા આદિ પિતાએ પાપ કર્યું છે. કયા આદિ પિતા? કોઈ બી લઈ લો, આદમ, ઇબ્રાહીમ, નૂહ, કોઈનું બી નામ લઈ લો, દરેક જેનું જે આદિ પિતાને તમારે નામ લખવું હોય લખી લો, કે બધાએ પાપ કર્યું છે ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે. મધ્યસ્થ એટલે કોણ? કે જે યાજકો હતા આપણા સમયમાં, જે પાળકો છે, જેમણે પ્રભુનું કાર્ય કરવાનું હતું, પણ અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે, તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે ને યાકૂબને સાપરૂપ તથા ઇઝરાયલોને નિંદાપાત્ર કરી નાખ્યા છે. વાલાઓ, આ અભ્યાસનો આપણે અંત કરીએ તે પહેલાં હું તમારું ધ્યાન તિમોથીનો 1લો પત્ર તેનો 2જો અધ્યાય અને 5 અને 6ઠી કલમ પર દોરવા માગું છું. તિમોથીનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય અને 5 અને 6 કલમ આપણે જોઈશું. અહીંયા લખવામાં આવ્યું છે કે ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. હિબ્રુઓનું પત્ર તેનો 8મો અધ્યાય અને 8મી કલમ મેં તમારી આગળ પહેલાં વાંચી હતી, ત્યાં લખવામાં આવ્યું છે કે હું એક નવો કરાર કરીશ. યર્મેના પુસ્તકમાં આપણને કહેવામાં આવ્યું છે કે હું તારા હૃદય પર મારું વચન લખીશ. આપણે અત્યારે આ જે નવો કરાર યર્મિયાના પુસ્તકમાં લખવામાં આવ્યો છે તે કરારમાં આપણે જીવી રહ્યા છે, અને આપણો જે મધ્યસ્થ છે તે અપરાધ કરનાર મધ્યસ્થ નથી. તિમોથીનો પહેલો પત્ર અને તેનું બીજો અધ્યાય અને 5મી 6મી કલમ આપણને શું કહે છે, કેમ કે ઈશ્વર એક જ છે. ફરીથી અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે યહોવા વારંવાર અહીંયા યશાયાના પુસ્તકમાં અને 43મા અધ્યાયમાં આપણને શું કહે છે, હું જ એકલો યહોવા છું, હું જ એકલો ત્રાતા છું. અહીંયા તિમોથીના પુસ્તકમાં પણ એ જ લખવામાં આવ્યું છે કે કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું, એમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી. વાલાઓ, આ જે યહૂદીના મધ્યસ્થ હતા તેઓએ દેવ તરફ અપરાધ કર્યું, પણ આપણો જે મધ્યસ્થ છે એટલે કે ખ્રિસ્ત ઈસુ તે સર્વ રીતે પ્રભુને આધીન થયો, સર્વ રીતે તે આજ્ઞાંકિત રહ્યા, પોતાનું જે દૈવ્યપણું હતું તે મૂકી દઈ પૃથ્વી પર આવ્યા માણસના રૂપમાં, જેથી કરીને હું અને તમે નાશમાં ન જઈએ પણ અનંત જીવન પામીએ. શું એ મધ્યસ્થ જેણે પોતાની ખાતર આપણા અપરાધો પોતાના માથે લઈ લીધા અને આપણા પાપોને ભૂસી નાખ્યા, શું એ મધ્યસ્થને તમે ઓળખો છો? હા, મેં શરૂઆત કરી ત્યારે મેં કીધું કે યહૂદીના મનમાં એમની વિચારસરણી પ્રમાણે શંકા પેદા થાય, પણ ત્યાર પછી જ્યારે જે પુરાવા આપવામાં આવ્યા છે તેને જોઈને તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક જે મધ્યસ્થ છે તેનો સ્વીકાર કરવાની જરૂર હતી. અને દુઃખની વાત છે, ઘણા બધાએ તેમનો અંગીકાર કર્યો નહીં, તેમનો તિરસ્કાર કર્યો, તેમને તર છોડી દીધા, અને આપણે જાણીએ છીએ કે જે ફરોશીઓ અને આગેવાનો હતા તેમણે તેઓને વધસ્તંભ પર લટકાવી દીધા. વાલાઓ, આજે તમારામાંનું કોઈ કેવું છે કે બધા પુરાવા ઉપરાંત તમે હજુ પણ પ્રભુનો અંગીકાર કરતા નથી અને નકાર જ કરો છો? શું હજુ પણ તમારામાંનું કોઈ કેવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વારંવાર વધસ્તંભ પર જડાવી રહ્યું છે, વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન તમે વધસ્તંભ પર માંગી લો છો? કારણ કે બલિદાન તો આપી દેવામાં આવ્યું છે 2000 વર્ષ પહેલા, એક નિર્દોષ ઘેટાને તેના લોહી દ્વારા આપણને પાપની માફી મળી છે અને તેમના પુનરુત્થાનમાં આપણને અનંત જીવન મળ્યું છે. શું તમે તેના ભાગીદાર છો? ફરીથી, જો હજુ સુધી પણ તમે પ્રભુનો અંગીકાર કર્યો નથી તો વાલાઓ, આ તક તમે ગુમાવશો નહીં, કારણ કે છેલ્લો શ્વાસ આપણે ક્યારે લેનાર છે તે આપણામાંથી કોઈ જાણતું નથી, અને જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી તક છે, ત્યાર પછી તમને કોઈ પણ બચાવી શકતું નથી. જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું જ છું, તારા પાપોને હું સંભાળીશ નહીં. ફરીથી હું તમને યાદ દેવડાવું, પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. આ ભૂતકાળમાં જ મેં તારો ઉદ્ધાર કર્યો છે. ને મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છું, મારો છે. શું આજે પ્રભુ તમારા વિશે એ કહી રહ્યા છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છો? શું તમે કહી રહ્યા છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા છે? શું જે જે વાત અહીંયા લખવામાં આવી છે, શું તમે તેની પર વિશ્વાસ કરો છો? શું તમે જાણો છો કે પ્રભુના હાથમાંથી તમને કોઈ છીનવી લઈ શકતું નથી? વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે બહુ જ આશીર્વાદિત છે. ખાલી આપણે વિશ્વાસ કરવાનો છે. હો પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુવા, ફરીથી એક વાર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુવા, કે તમારો એકાક જ ને દીકરો તમે અમારી માટે મોકલ્યો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશમાં ન જાય પણ અનંત જીવન પામે. એ અનંત જીવનની ભેટને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુવા. પ્રભુ આપ તમે જ્યારે અમે પાપી હતા ત્યારે અમારી માટે તમારો જીવ આપ્યો અને તેની માટે અમે આભારી છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ અમને માફ કરો જો અમારું જીવન જે રીતનું હોવું જોઈએ તે રીતનું નથી. હજુ પણ અમુક વસ્તુઓ છે જેને અમે વળગી રહ્યા છે. હા પ્રભુ બાપ, અમે તમને તો હા પાડી છે. જ્યારે સમય આવ્યો ત્યારે અમે કીધું છે કે હા પ્રભુ મારો તારનાર છે, મારો દેવ છે. તમને તો હા પાડી છે પ્રભુ બાપ, પણ અમારામાંથી ઘણા બધા એવા છે કે જે જગત છે તેને ના નથી પાડી શક્યા. અને વાલાઓ, જ્યાં સુધી આપણે જગતને ના ન પાડીએ ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને હા પાડવું તે નકામું છે. આપણે દૂધમાં અને દહીંમાં પગ રાખી શકતા નથી. અને પ્રભુ અમારામાં જો કોઈ કેવું છે તો અમને માફ કરો વાલા. પ્રભુ તમે અમને માફ કરો પ્રભુ બાપ. અમે સંપૂર્ણ રીતે સર્વ સ્વ તમને સોંપી દઈએ અને તમારા માર્ગમાં ચાલીએ, તમારા વચનો પ્રમાણે ચાલીએ અને તમને ગમતું એક જીવન જીવીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.